આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાતે પાણીપતમાં વીમા સખી યોજનાનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થશે. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ રાજધાનીમાં બળવાખોરો ઘૂસ્યા હોવાની જાહેરાત બાદ દમાસ્કસ છોડી ગયા. બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી. અને જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ત્યાં હાજર લોકોને સંબોધિત પણ કરશે. બપોરે પ્રધાનમંત્રી પાણીપતમાં વીમા સખી યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના 18-70 વર્ષની વયજૂથની મહિલાઓને સશક્ત બનાવવા માટે છે, જેમણે ધોરણ 10 પાસ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન તેઓ હરિયાણાના કરનાલમાં મહારાણા પ્રતાપ હોર્ટીકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કરશે. યુનિવર્સિટી પાસે અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસ માટે એક બાગાયત કોલેજ અને બાગાયતની 10 શાખાઓને આવરી લેતી 5 શાળાઓ હશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થશે. કેન્દ્રીય બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે ભારત બંદરોમાં માલવાહક પરિવહન માટે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં જહાજ નિર્માણ અને સમારકામ માટે ઇકોસિસ્ટમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. શ્રી સોનોવાલ ગઈકાલે ચેન્નઈમાં કામરાજર પોર્ટ ટ્રસ્ટની સિલ્વર જ્યુબિલી ઉજવણીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કામરાજર પોર્ટ ખાતે 545 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર કેપિટલ ડ્રેજિંગ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો શિલાન્યાસ પણ કર્યો હતો. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કામરાજર પોર્ટ વિસ્તરણની સંભાવના સાથે કાર્યક્ષમ કોલસા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપીને ચેન્નાઈ પોર્ટની સુલભતામાં સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતે માનવતાવાદી સહાય અર્થે મ્યાનમારને 2200 મેટ્રિક ટન ચોખા મોકલ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત એક્ટ ઇસ્ટ અને પાડોશી પહેલો જેવી નીતિઓ સાથે મ્યાનમારના લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. બારૂદ ભરેલી સુરંગોથી થતા મૃત્યુના મામલામાં મ્યાનમાર વિશ્વનો સૌથી ખતરનાક દેશ બની ગયો છે. આના કારણે વર્ષ 2023માં મ્યાનમારમાં 1522 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છે. મૃતકોમાં 20% વધુ બાળકોનો સમાવેશ થાય છે. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. કતારમાં દોહા ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે બ્રિક્સ દેશોનો અમેરિકન ડોલરને નબળો પાડવાનો કોઈ ઇરાદો નથી. ડોક્ટર જયશંકરે એમ પણ કહ્યું કે બ્રિક્સ દેશો આ મુદ્દે એકમત નથી. એક અઠવાડિયા પહેલા જ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને કોમન કરન્સી પ્લાન શરૂ કરવા પર 100% કસ્ટમ ડ્યુટી લગાવવાની ચેતવણી આપી હતી. ડોક્ટર જયશંકર કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાનના આમંત્રણ પર દોહા ફોરમની બેઠકમાં ભાગ લેવા દોહામાં હતા. સીમા સુરક્ષા દળ બીએસએફ આજે જોધપુરમાં તેનો 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ છે. પ્રથમ વખત સીમા સુરક્ષા દળ રાજસ્થાન સીમાંત મુખ્યાલય જોધપુરમાં સ્થાપના દિવસની પરેડનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષ સીમા સુરક્ષા દળનું હીરક જયંતિ વર્ષ પણ છે. સીરિયામાં વિદ્રોહી દળોએ રાજસ્થાની દમાસ્કસમાં કબજો કર્યાનો દાવો કર્યો છે. તેમણે સરકારી સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિકારનો સામનો કર્યો નથી. મીડિયા અહેવાલો અનુસાર સીરિયામાં 24 વર્ષ સુધી શાસન કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ છોડીને ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ અસદ વિમાન દ્વારા કોઈ અજાણ્યા સ્થળે રવાના થયા છે. બ્રિટન સ્થિત સીરિયન માનવાધિકાર સંસ્થાના જણાવ્યા અનુસાર સીરિયન સેના અને સુરક્ષા દળો દમાસ્કસમાં હવાઈ મથક પરથી હટી ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર બળવાખોરોએ જાહેરાત કરી છે કે તેઓએ ઉત્તરી દમાસ્કસમાં સેનાની સેદનાયા જેલમાંથી કેદીઓને મુક્ત કર્યા છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો છે. લેબેનોને કહ્યું છે કે તે બેરૂતને દમાસ્કસ સાથે જોડતી એક સિવાય સીરિયા સાથેની તેની તમામ જમીની સરહદો બંધ કરી રહ્યું છે. જોર્ડને સીરિયા સાથેની તેની સરહદ પણ બંધ કરી દીધી છે. સીરિયામાં વિદ્રોહી દળો અને સરકારી સુરક્ષા દળો વચ્ચેની અથડામણ ગયા મહિનાની 27મી તારીખથી વધુ તીવ્ર બની છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી પંચાયતી રાજ સંસ્થાઓનું સન્માન કરશે. વર્ષ 2022-23 માટે વિવિધ શ્રેણીઓ હેઠળ કુલ 45 પુરસ્કારોની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કારો પંચાયત સ્તરના શાસન અને સામુદાયિક વિકાસમાં સિદ્ધિઓની વિશાળ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે 1,94,000 ગ્રામ પંચાયતોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 42 એવોર્ડ વિજેતા પંચાયતોમાંથી 42% મહિલા આગેવાનો છે. ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખી મઠના ઓમકારેશ્વર મંદિર ખાતે પવિત્ર યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા કરવા નીકળતા યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરકાર ભક્તો માટે સરળ અને સમૃદ્ધ અનુભવ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરશે. આ ઉપરાંત ગઈકાલે સાંજે રુદ્રપ્રયાગમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારે આ યાત્રાને પ્રોત્સાહન આપવા અધિકારીઓને માર્ગદર્શિકા બહાર પાડી છે. બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં યજમાન ટીમે તેની બીજી ઇનિંગમાં ભારતને 175 રનમાં આઉટ કર્યું હતું. આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટે 128 રનથી ઇનિંગ શરૂ કરી હતી અને 12.5 ઓવરમાં 47 રનમાં બાકીની 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ તરફથી નીતીશકુમાર રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ પસંદ કર્યા પછી ભારત તેની પ્રથમ ઇનિંગમાં 180 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 337 રન બનાવ્યા હતા અને 157 રનની સરસાઈ કરી, જેના કારણે પિંક બોલ ટેસ્ટમાં વિજય થયો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 5 મેચોની શ્રેણીમાં બરાબરી કરી લીધી છે. ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ જ્યોતિ સિંહની કપ્તાનીમાં રમશે અને સાક્ષી રાણા ઉપકપ્તાન હશે. ગઈકાલે સ્પર્ધાના ગ્રુપ એમાં ચીને બાંગ્લાદેશને 19-0, જ્યારે મલેશિયાએ થાઇલેન્ડને 3-0 પરાજય આપ્યો હતો. ગ્રુપ બીમાં જાપાને શ્રીલંકાને 15-0 પરાજય આપ્યો હતો. વર્તમાન ચેમ્પિયન ભારત પણ ગ્રુપ એમાં ચીન, મલેશિયા અને થાઇલેન્ડ સાથે રમશે. ગ્રુપ બીમાં દક્ષિણ કોરિયા, જાપાન, ચાઇનીઝ તાઇપે, હોંગકોંગ અને શ્રીલંકાની ટીમો છે. જુનિયર એશિયા કપ એ આવતા વર્ષે ચીલીમાં યોજાનાર FIH જુનિયર વિશ્વકપ માટે ક્વોલિફાઇંગ સ્પર્ધા છે. ટોચની 5 ટીમો વિશ્વકપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્ક બિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સમારંભ પહેલા ભારતીય પ્રતિનિધિમંડળ પોપ ફ્રાન્સિસને પણ મળ્યું હતું. અમેરિકી રાજ્ય નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેને ગઈકાલે લિંકનમાં સ્ટેટ મુખ્ય સંકુલમાં સ્થિત ગવર્નર ઓફિસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સિયાટલમાં ભારતીય રાજદૂતના અધિકાર ક્ષેત્ર હેઠળના 9 રાજ્યોમાંથી કોઈપણ રાજ્યના મુખ્ય સંકુલમાં ગાંધીજીની આ પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાતે પાણીપતમાં વીમા સખી યોજનાનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થશે. અને જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.